191મો પત્ર પરમ કૃપાળુ દેવે સૌભાગભાઈ ઉપર લખ્યો છે. બિલકુલ હજુ પરિચયનો પ્રારંભ થયો છે એટલે હવેના જે પત્રો આવે છે એ મુમુક્ષુ સાથેના પરિચયનો પ્રારંભ કૃપાળુ દેવ વવાણિયાથી મુંબઈ તરફ આવે છે અને મુંબઈમાં જે કંઈ એમનો શતાવધાનનો પ્રયોગ થયા પછી એમની જે પ્રસિદ્ધિ થાય છે એ પ્રસિદ્ધિના સંદર્ભની અંદર ત્યાંના રહેલા મુમુક્ષુઓમાં કોઈને આ સત્પુરુષની ઓળખાણનો યોગ થાય છે અને એની અંદર ખંભાતના મુમુક્ષુઓ, અમદાવાદના મુમુક્ષુઓ એ વિશેષ નજીક આવે છે અને એની ખ્યાતિ સાંભળીને સૌભાગભાઈ તો જાણે એમને મળવા નીકળ્યા હતા એટલે હવે એમની સાથેનો પ્રારંભના પરિચયમાં એકમેકની સ્થિતિ એવી છે એટલે મહાભાગ્ય જીવનમુક્ત સૌભાગને કહે છે. કેમકે સૌભાગને જે બીજ જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી એ બીજ જ્ઞાનની પ્રાપ્તિ એમને એમના પિતાશ્રી પાસેથી મળ્યું હતું. પણ સ્થિતિ એવી હશે કે પિતાશ્રીની સ્થિતિ પણ ઘણી જ આર્થિક રીતે સાંકડી હતી એટલે એ કોઈ ચમત્કાર રિદ્ધિ સિદ્ધિ લેવા માટે થઈને ચારેય બાજુ સાધુ સંતોને, ફકીરોને, યોગીઓને, મહાત્માઓને મળતા હોય. એમાં કોઈ મહાત્મા એને કહ્યું કે આ જીવનની અંદર આ મેળવીને શું કરવું છે, જે ખરું પ્રાપ્ત કરવાનું છે એ તો જીવનનું સાર્થક્ય, એ જો પોતાના અસ્તિત્વનું દર્શન થાય એ છે. પણ અત્યારે તમારી એવી કોઈ જાજી સમજ નથી, ભક્તિ કરજો. એ બધું સાંભળીને સૌભાગને પણ મનની અંદર આધ્યાત્મિક જીવન માટેની એક તરસ જાગી છે અને એના કારણે એના જીવનની અંદર પણ દ્રષ્ટિકોણ બદલાય છે. એ પણ જ્યારે દેવા જાય છે ત્યારે કોઈ અપેક્ષા નથી રાખતા કે મને આના બદલામાં કંઈ લાભ મળે. એ કૃપાળુદેવના ધ્યાન બહાર જાય નહીં એટલે જેને સાંસારિક ઈચ્છાઓ, વિષય વાસનાઓ, કામનાઓ શમી ગઈ છે એ પુરુષની એક અપેક્ષા એ અહીંયા મૂક્યું છે જીવન મુક્ત. હવે એની અપેક્ષા આ પ્રકારની મુક્તિની છે. એને કૃપાળુ દેવ લખે છે કે તમારો પત્ર વાંચી પરમ સંતોષ થયો. બહુ જ અસંભવિત વાત, સંતોને મહાત્માને આપણા પત્રથી સંતોષ થાય. સામાન્ય રીતે શું થાય, સંતાપ થાય. કેમકે આપણા પત્રોમાં સંસારની કઠણાઈઓ બધી લખી હોય અને આપની કૃપા એટલે શું જોઈશે, આત્મા બાત્મા જ જોતો. આપની કૃપા એટલે અમારા સંસારમાં અનુકૂળતા થાય, અમારી મુશ્કેલીઓ ટળી જાય, અમને બધી સુવિધાઓ પ્રાપ્ત થાય, અમારા સાંસારિક પ્રશ્નો છોકરાઓના અને વ્યવહારના જે છે એ સોલ્વ થાય, અમારું આર્થિક રીતે કંઈક ઠેકાણું પડે, અમારા ધંધા વેપાર બધો અનુકૂળ થાય. પ્રભુ આપની કૃપા દ્રષ્ટિ પર, શેની કૃપા દ્રષ્ટિ, સંસાર વધારવાની? હા, એ જ હોય છે. ત્યારે સૌભાગને કોઈ ઈચ્છા કૃપાળુ દેવના સંપર્ક પછી એ થતી નથી. એટલે એણે તો જે કંઈ જ્યારે જ્યારે વાત મૂકી હશે ત્યારે કેવળ પરમાર્થ, પરમાર્થ અને પરમાર્થ, પરમાર્થ સિવાય જેને કંઈ જોઈતું ન હોય એ આ જીવન મુક્ત થયા છે. આ બધી મોહની, વિષય વાસનાઓની, ઈચ્છાઓના જગતથી મુક્ત થવું એ જ વાસ્તવિક જીવન મુક્ત છે. અને એવો પત્ર જ્ઞાનીઓને સંતોષ આપે છે. જ્ઞાનીઓની અનુગ્રહ ક્યારે થાય, કૃપા ક્યારે થાય, એનું યોગબળ આપણા પ્રત્યે ક્યારે વળે, કે જ્યારે આપણી દશા આવી હોય, મુમુક્ષુ દશા, કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ, તો એ સ્થિતિમાં જ્ઞાનીને સંતોષ થાય. અને જ્યારે જ્ઞાનીને સંતોષ થાય એવું આપણી કોઈ પણ ક્રિયા હોય તો સમજી લેવું કે આપણને હવે પરમ તત્વનું યોગબળ આપણી સાધનામાં મદદરૂપ થશે. હાલમાં હરિજનની સંગતિના અભાવે કાળ દુર્લભ જાય છે. હરિજનની સંગતિમાં પણ તે પ્રત્યે ભક્તિ કરવી એ બહુ પ્રિય છે. કૃપાળુદેવ કહે છે, અમને તો આવા હરિજનની સંગતિનો અભાવ છે, કોઈને મોક્ષ જોઈતો નથી, કોઈને પરમાર્થ ખપતો નથી, સૌ પોતાના સંસારની અનુકૂળતા માટે, સંસારના સુધારા માટે વાત કર્યા કરે છે. જેમ ભગવાન બુદ્ધ એક જગ્યાએ ચાતુર્માસ પૂરો થયો અને પછી વિહાર કરવાનો હતો તો શિષ્યએ પૂછ્યું કે પ્રભુ, ચાર ચાર મહિના સુધી તમે આ ધરતી ઉપર આટલા બધા તમારા બોધ વચનોનો વરસાદ વરસાવ્યો, જ્ઞાનીઓના પ્રવચનો એ મેઘ વરસાદ સમાન હોય છે, ગમે તેવી જમીન હોય તો પણ એ ફળદ્રુપ થાય અને એની અંદર આ પ્રકારનું ફળ પાક ઉગે, તો કે આ ગામના લોકોની અંદર તો કેટલો બધો લાભ થયો હશે, છતાં આપ વિહાર કરો છો તો ગામની અંદર કોઈ એવો ભાવ દેખાતો નથી કે તમારા આપણા ચાતુર્માસથી કોઈ લાભાન્વિત થયા છે, અને કોઈનો મોક્ષ થયો એવું લાગતું નથી, કોઈ વૈરાગ્યના માર્ગે જતું હોય એવું દેખાતું નથી. ભગવાનને થયું કે આ શિષ્યને સમજાવવો કેવી રીતે, એને તેમ જ થાય કે તમારા પ્રવચનનો શું કંઈ અર્થ નહીં હોય. એટલે ભગવાને કહ્યું કે એમ કરજે, કાલનો દિવસ તારે ગામમાં જવાનો અને જઈને દરેકના ઘરે, એક ઘરે જઈને એને કહેવાનું કે 10 પ્રશ્નો મારે તમને પૂછવાના છે, અમારા ગુરુદેવ ખૂબ ખુશ થયા છે, હવે ચાતુર્માસ પછી અન્યત્ર જવાના છે, તો એની ઈચ્છા છે કે જે ગામે અમારી શુશ્રૂષા કરી છે, સેવા કરી છે, એને અમારે લાભ આપીને જવું છે, કંઈક આપવું છે, માગો તમારે જે માગવું હોય, પણ 10 વસ્તુથી વધારે માગતા નહીં, 10નું લિસ્ટ કરી લઉં છું અને હું મારા ગુરુને રાત્રે આપીશ, એવા તમે 100 ઘર કરજો સંપર્કમાં. શિષ્યો તો નીકળે છે લિસ્ટ ને કાગળ પેન્સિલ ને બધું લઈને, દરેક જગ્યાએ કહે છે અનહદ કૃપા સંતની છે, સામેથી કહે છે કે બોલો તમારે કાંઈ જોઈતું હોય તો હવે આજે તો હું રાત્રે પ્રાર્થના કરીને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરી આપીશ, લખાવો. સૌ લખે કે દેવું છે તો 10માં શું કામ મર્યાદા કરી, અમારે કેટલું કામ પૂરું નથી થતું, કેટલું રહી જાય છે, 12-15 કંઈક રાખવામાં વાંધો શું હતો, દેવા જ બેઠા છો તો કે જો એ અમારાથી કાંઈ નહીં થાય, 10 એટલે 10, તમારી 10 માગણી બોલો લખી લ્યો. આવું કહ્યું, રાત્રે ભેગા થયા અને ગુરુ બેઠા છે અને શિષ્ય એવા બધા કાયડા કાગળિયા કે સાહેબ હું હવે આ બધાની માગણી છે એ હું વાંચું છું, 100 ઘર કર્યા હતા, 10 માગણી હતી, તો 10,000 ક્યારે વંચાય. ભગવાને કીધું કે ભાઈ વાંચવાની જરૂર નથી, બધાએ વાંચીશ, માં મને તું એટલું જ કે આ જે 1,000 પ્રશ્નો છે એની અંદર કોઈનો પ્રશ્ન મોક્ષે જવાનો છે કે અમને મોક્ષ જોઈએ છે, આત્મદર્શન જોઈએ છે, આત્મકલ્યાણ જોઈએ છે, એવી કોઈની વાત છે. શિષ્યો એકબીજા સામે જોવા માંડ્યા, હાલો આવું તો કોઈએ કીધું નથી, સૌને સંસારના સુખો જોઈએ છે, પદાર્થના સુખો જોઈએ છે, કોઈની આત્મા સંબંધી તો કંઈ વાત જ નથી. આ જ જવાબ મળી ગયો કે તમને, કે આપણા ચાતુર્માસનું કોઈ અહીંયા પરિણામ આવશે નહીં, કારણ કે લોકોને મોક્ષ જોઈતો જ નથી. અહીંયા મુંબઈની અંદર ભગવાનને આ ફીલ થાય છે, કોઈ હરિજન નથી. પ્રભુ પ્રત્યે જેની પ્રીતિ હોય, પ્રભુ પ્રત્યે અર્પણતા હોય, એવા કોઈ નથી. અને આનંદ તો ભક્તિનો, આવા લોકોની વચ્ચે રહીને ભક્તિ કરવી તો આનંદ આવે. એટલે કે છે, અહીંયા તો કોઈ છે દુકાળ જેવું છે. જો કોઈ આપણને લાગે કે સંતોનો દુકાળ છે, ખરેખર સાચા સંતો એ કહે છે કે મુમુક્ષુઓનો દુકાળ છે. તો આપણે કે 10-10 હજાર તો ભેગા થાય છે, એ જાણતા હશે કે 10 હજાર શું માયા છે. જો મારી સાવધતા ન હોય તો મને લૂંટી લેવા છે બધા, મને સંસારમાં પાછો ખેંચી આવે કે સાહેબ તમને હજી જ્ઞાન નથી સંસારનું. દુકાળનો અભાવ એમ સર્વકાળે, ગુરુઓનો અભાવ નથી, શિષ્યનો અભાવ છે. ગુરુ મેળવવા દુર્લભ નથી, શિષ્ય થવું દુર્લભ છે. પણ આપણે કાંઈ થવું ન હોય તો પેલું સૂત્ર પકડવું કે ગુરુ ક્યાં હતા, અત્યારે ગુરુ ક્યાં મળે છે, સત્પુરુષ ક્યાં હતા. ખરેખર શિષ્ય થવું સૌથી આકુર છે, કારણ કે શિષ્યનું લક્ષ્ય કામ એક આત્માર્થનું, એ ભૂમિકા ઉપર તો પહોંચવું પડે ને. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, એકમાત્ર મોક્ષને વિશે યત્ન કરે, આ વ્યાખ્યા આકરી છે. એવા શિષ્યોનો દુકાળ છે, હરિજનનો દુકાળ છે. અને હરિજનની સંગતિ વિના એ ભક્તિ કેવી રીતે થાય. એટલે સૌભાગ્ય કે છે કે તમારા સંગમાં તો અમે અસંગતા અનુભવીએ છીએ, કે તમારા જેવા જો કોઈ પુરુષ મળે ને તો એ સંગદોષ નથી. ત્યાં સત્સંગ અનેક ગણો શક્તિમાન થાય છે, બળવાન થાય છે. આપ પરમાર્થ માટે પરમ અપેક્ષા આકાંક્ષા રાખો છો, તો સૌભાગભાઈની ઈચ્છા છે કે પ્રભુ તમે બહાર પડો વગેરે વગેરે, એ શરૂઆતથી શરૂ થઈ ગયું છે. તો કે છે કે એમાં ઈશ્વરની ઈચ્છા હશે તો એ કોઈ અપૂર્વ વાટેથી પાર પડશે. પણ જેઓને ભ્રાંતિથી કરી પરમાર્થનો લક્ષ્ય મળવો દુર્લભ થયો છે, એવા ભારત ક્ષેત્રવાસી મનુષ્ય પ્રત્યે તે પરમ કૃપાળુ પરમ કૃપા કરશે. પરંતુ હમણાં થોડો કાળ તેની ઈચ્છા હોય તેવું જણાતું નથી. એ કૃપા કરશે તો અમે છીએ જ. આવા મુમુક્ષુઓના કલ્યાણ માટે આ કાળે પણ જે કોઈનું કલ્યાણ થવું સર્જિત હશે તે બીજા કોઈથી નહીં પણ અમ થકી થશે. આ સત્પુરુષોની એક જાત છે, એક પરંપરા છે, એક પ્રવાહ છે, સદાય વહેતો છે, સનાતન છે, શાશ્વત છે. કોઈ કાળ એવો નથી કે જેમાં સત્પુરુષનો અભાવ હોય. સત્પુરુષનો અભાવ એટલે સતનો અભાવ થયો. પણ આ સતનો અભાવ સત્પુરુષના અભાવના રૂપે નથી, પણ સતનો અભાવ શિષ્યના અભાવ રૂપે ચેક છે. એટલે લખ્યું છે કે દુકાળ છે, એની ઈચ્છા નથી. એ પોતા તરફ એનો અહીંયા નિર્દેશ છે કે પછી એના ઉપર એ કૃપા કરશે તો ભારતવાસીને અમારો યોગ થશે. નિર્દેશ છે કૃપાળુ દેવનો અહીંયા, કે જો એવી સ્થિતિ આવશે તો પ્રગટ કરનાર પુરુષ હાલ જે વ્યવહારમાં છે એ જગતના જીવો ઉપર કૃપા કરશે, પણ ક્યારે એને પરમાર્થનો લક્ષ થાય તો. પણ પછીના ઘણા પત્રોમાં આવે છે કે લોકોને પરમાર્થનો લક્ષ્ય ઘણો જ ક્ષીણ થઈ ગયો છે, પરમાર્થ વૃત્તિ લોકોની ઘણી ક્ષીણ થઈ ગઈ છે. ઉદાહરણ આપે છે કે સ્વામિનારાયણ ભગત વખત એના વખતમાં જેટલી હતી સેંકડો વર્ષ પહેલાં એના કરતાં પણ અત્યંત ક્ષીણ અત્યારે પરમાર્થ વૃત્તિ થઈ છે. ટોળું ભેગું થાય છે પણ પરમાર્થ વૃત્તિ ક્ષીણ છે. જન સમુદાય મળે તમને પણ સાચા જિજ્ઞાસુ ન મળે, સતના કે જેને સત પ્રાપ્ત કરવો છે એ દુર્લભ છે. અહીંયા એ નિર્દેશ છે. 90 પત્રની અંદર અંબાલાલભાઈને લખ્યું છે, એમાં એક વાત છે કે પૂર્વાપર અસમાધિ રૂપ થાય તે ન કરવાની શિક્ષા કૃપાળુદેવે મુમુક્ષુઓને આપી છે. ખંભાતના મુમુક્ષુઓને પ્રભુનું ઓળખાણ ભગવાન રૂપે થયું છે એટલે સત્સમાગમને ઈચ્છે છે. અને એને પત્ર પણ લખ્યો છે કે અંતકાળનું પરિભ્રમણ હવે કેમ સમાપ્તતાને પામે, આ ખંભાતના મુમુક્ષુઓની માગણી છે. આ શિષ્યત્વ જાગૃત થયું છે તો ત્યાં એક કૃપાળુદેવ એને કહે છે કે જ્યાં સુધી સાચા પુરુષ ન મળે ત્યાં સુધી કુદેવની કુગુરુની સંગતમાં ન રહેવું. આ બહુ મોટું જોખમ પરમાર્થ માર્ગની અંદર છે. કારણ પૂર્વાપર અસમાધિ રૂપ થાય, પૂર્વાપર ધર્મ પ્રાપ્તિનો યોગ દુર્લભ થઈ જશે. જો અત્યારે જીવની અંદર એ સંસ્કાર પડી ગયા, સતને સતરૂપે ઓળખીને પછી જ શરણે જવું. જે પુરુષ ધર્મ આપવા માંગે છે પામ્યો છે કે નહીં એની ચોકસી કરવી. આ જે ડાપણ ચાલ્યું છે અત્યારે કે આપણે કોણ એની પરીક્ષા કરનાર, આપણે મુમુક્ષુ કોણ, એટલે મારે એને અર્પણ થવું છે તો પરીક્ષા ન કરું, કસોટી ન કરું. કૃપાળુદેવ કહે છે કસોટી કરજો, જરૂર કરજો, અને કરવામાં તે રાજી છે. આ લક્ષણ છે એનું. અને લોકોએ પોતાની જાતને બચાવવા આવા ધંધા શરૂ કર્યા છે. આપણે કાંઈ ન બોલાય, આપણે કાંઈ કહેવાય નહીં, આપણે એને શું કહીએ, બધું કહીએ જો આપણે એને શિષ્ય થવું હોય તો. નહીં તો આવો સંગ આ ભવ તો રખડાવશે જ, ભવો ભવ રખડાવશે. આ એ શબ્દ પ્રયોગ છે. પૂર્વાપર અસમાધિરૂપ થાય અથવા તો પૂર્વાપર પ્રાપ્તિનો યોગ દુર્લભ બળે. આગળના પત્રમાં ફરીથી લખ્યું છે, પૂર્વાપર અસમાધિ થાય અને પૂર્વાપર ધર્મ પ્રાપ્તિ અસુલભ થાય. કેટલાય જીવોના જન્મો જન્મોના સંસ્કાર જુઓ, કેટલા બધા નડે છે, કેટલો અંતરાય છે. અરે આપણને વિતરાગ ધર્મ મળ્યો છે તો આપણે મિથ્યાત્વી દેવોની આરાધના મૂકી શકા છીએ? વિચારો, સારા સારા તમે ધાર્મિક લેવો બધા આગળ પડતા હોય એને તો એના સુરધનને પણ છોડી શકતો નથી, એની માતાજીને પણ મૂકી શકતો નથી. અને ક્યાંક નાળિયેર મૂકવા છે ને ક્યાંક નૈવેદ્ય કરવા છે ને ક્યાંક કૂવા વાવડી તળાવ આવ્યા તો એ પાણી નાખ્યા છે ને ક્યાંક ઢોળ્યા છે ને કંઈક કર્યું છે. અનેકવિધ પ્રકારનો આ સંસ્કાર અંદરમાંથી જાય નહીં. ધર્મ પ્રાપ્તિ પૂર્વાપર દુર્લભ બને છે. તમને એકમાત્ર વિતરાગ માર્ગની અંદર સમ્યક દર્શનનું પહેલું સૂત્ર છે નિશંકતા. આને શંકા છે વિતરાગ માર્ગમાં એટલે બીજા જે છે ને એ બધા ઉભા રાખ્યા છે. જેટલા જેટલા રૂઢિના રૂપે છે, વહેમના રૂપે છે, શંકાના રૂપે છે, સંદેહના રૂપે છે, આ બધી શ્રદ્ધાઓ જેને અશ્રદ્ધા કહેવાય અંધશ્રદ્ધા કહેવાય એ ઊભી રાખી છે. મૂકવા એની હિંમત થતી જ નથી કે તારું કોઈ અકલ્યાણ ન કરી શકે. જો તારો અશુભ કર્મનો ઉદય ન હોય તો કોઈ અકલ્યાણ ન થાય તારું. ના, માતાજીની કૃપા મારા ઉપર રૂઠે તો શું થાય. વિતરાગ માર્ગની શ્રદ્ધા બહુ દુષ્કર છે. પૂર્વા પર ધર્મ પ્રાપ્તિ અસુલભ બને, તીર્થંકર જેવો પુરુષ સામે ઊભો હોય તો પણ એને પૂર્ણ શ્રદ્ધા થવી દુષ્કર થઈ જાય. અંદરના જે સંસ્કારો છે પોકાર કરે છે, અંદર અવરોધનું બળ આપે છે, અટકી જાય છે. પ્રતિક્રમણમાં આલોચના કરીએ, સમ્યક દર્શનમાં એના ચારિત્રના જે આલોચના આપી છે એમાં આવું બધું બોલીએ. શીતળા સાતમને, નવલી નવલીને, ગણેશ ચોથને કંઈક બોલીએ, બોર તરાવ પાણી પીપળે પાણી ઘણું બોલીએ, પણ હજુ આપણે એનાથી નિવૃત્ત થયા નથી. નિવૃત્ત ધર્મ પ્રાપ્તિનો યોગ બહુ અસુલભ બની જાય છે. આપણને પોતાને ખબર નથી પડતી કે આ નિશંકતા નથી તો આ સમ્યક દર્શન આવશે ક્યારે. નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન થાય છે અને તેથી અસંગતા હોય છે. બેસે છે વાત? નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે અને તેથી નિસંગતા પ્રાપ્ત હોય છે. એને ઉત્પન્ન નથી કરવી પડતી, એ સ્વયં છે. નિસંગતા એ જીવનો સ્વભાવ છે, અસંગપણું એ જીવનું સ્વરૂપ છે. અસંગ તને ભાસે ક્યારે? તો કે અસંગ છે પરમાર્થથી પણ નિજ ભાન એ તેમ. તને જ્યારે તારા સ્વરૂપનું ભાન થશે ત્યારે તને તારી અસંગતા સહજ સ્વાભાવિક છે, એટલે એક પરમાણુના સ્પર્શની આવશ્યકતા નથી. આજે આ કલ્પના કરી શકાય કે એક પણ પરમાણુ માત્રના સ્પર્શ વિના હું જીવી શકું છું, મારું અસ્તિત્વ સત્ય સનાતન શાશ્વત છે, એમાં કંઈ આવશ્યકતા નથી કોઈની. એક પૂતગલ પરમાણુની પણ આવશ્યકતા નથી. અને ઉપર અપૂર્વ અવસરમાં બોલીએ, એક પરમાણુ માત્રની મળે ને સ્પર્શતા, કેવું પોતાનું સ્વરૂપ છે. અસંગ એ પોતાનું સ્વરૂપ છે, એ પ્રાપ્ત હોય છે, પણ ક્યારે? નિર્ભય. અસંગતા કેમ નથી રહેતી આપણી? અસંગતા કેમ આપણને સાલે છે? આપણને ભય છે, આના વિના આમ થશે તો, આના વિના આમ થશે તો, આ નહીં હોય ને હું મરી જઈશ તો, આ દવા નહીં હોય તો મારું આમ થશે તો. એક કઈ વસ્તુ તારાથી પર છે, ચિંતા કરે જ માં, પણ તું નિર્ભય નથી. ભયંકર ઘોર ઉપસર્ગ અને પરિસર સહન કર્યા હશે, એ ભયભીત આત્માએ કર્યા હશે કે અભય આત્માએ કર્યા હશે? ક્યારે થઈ શકે કોઈ પણ પરિસર? કેવા ભયંકરની અંદર, એવા એકાકીપણાની અંદર કેવા હશે? ભૂત પ્રેતના નિવાસતે મહાવીરની કથામાં ઘણું આવે છે કે એવા દેવળમાં જાય છે, એવો ભયંતર દેવ ઊભો થાય છે, સંગમ દેવ કેવા કેવા પ્રકારના ઉપસર્ગ કરે છે. પણ મહાવીરની સ્થિતિ શું? અભય. નમો જીણાણમ જી અભયાણમ, આ તારી ઓળખાણ છે. હે જીનેશ્વર, તું અભય થયો છે, જગતને અભય કરે છે, પ્રાણી માત્રને અભય દાન આપનાર, અને સૌથી મોટું દાન એ અભયદાન કહ્યું છે, એ જીનેશ્વર સિવાય કોઈ આપી શકતું નથી. કર્ણ દાનેશ્વરી હશે, પોતાનું અંગ દાનમાં આપી શકાય છે, અભય દાનમાં કોઈને અભય મનાવો. કંઈ નહીં થાય, જા. આવો અભયનો દાતા વિતરાગ જીનેશ્વર દેવ. મુશ્કેલી તો એ છે કે આવા આવા જ્યાં સુધી એને સાચા પુરુષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આવા ખોટા વડગણા થઈ જાય એ છૂટવા આકરા છે. અને એનો સંબંધ આ ભાવ પૂરતો નથી. તમે જોયું હશે આપણા જૈન સમાજની અંદર પણ કે કેટલાય લોકો કેટલા બધા જાગૃત છે કે આપણા ધર્મની ક્રિયાઓમાં બરોબર કરે, બાકીની બાબતમાં રસ ન લે. અને કેટલાય લોકો એવા હશે કે એટલું બધું નાની નાની બાબતને એના પૂર્વ સંસ્કાર એટલા જોર કરતા હશે કે આપણને લાગે કે વેમને અંધશ્રદ્ધામાંથી જ નવરા નથી થતા. એને આપણે વ્રત નિયમ યાદ ન આવે પણ આવા બધા શંકાના ટૂચકા યાદ આવે. આજ નાગપાચમ છે, આ ચિત્રા સાતમ છે, આ ટાઢું ખાવું છે, આજ આમ કરવું છે, અને એવો આગ્રહ એવો હોય ઘરની અંદર, ત્યારે આપણને એમ થાય આને કેમ આટલું બધું છે, આ મહાવીરનો માર્ગ મળ્યો છે અને આ બેન કેમ આવી રીતે ફસાયા છે. આજે અગિયારસ છે ને આને લોટ દેવાનો છે ને આજે સીધું દેવાનું છે ને આનું આમ થવાનું છે ને આજે અમાસે પીપળે પાણી રેડવાનું છે ને અહીંયા નાવા જવાનું, શું માંડ્યું છે. પણ તમે આ બધું સંસ્કારો ક્યાંથી તમારામાં આવ્યા છે? એનું કારણ પૂર્વાપર ધર્મ પ્રાપ્તિ દુર્લભ થઈ ગઈ છે. એટલે ઘણીવાર આવો યોગ મળે નહીં. કૃપાળુ દેવ આવી બધી વાતો બહુ નિર્દેશ કરે છે આપણે. એને કહ્યું છે કે માર્ગ સરળ છે, પ્રાપ્તિનો યોગ દુર્લભ છે. કેમ કે એના પ્રત્યે આપણને આ થાય જ નહીં ભાવ. અને પછી મહારાજ સાહેબ મળે કે મા શક્તિ મળે તો એની પાસે માગણી શું કરે? સંસારી ને, બીજી કઈ નહીં ને. કેવી સ્થિતિ થઈ ગઈ છે. કૃપાળુ દેવ કહે છે અમે તમને સમાગમ આપી શકીએ એમ નથી, પણ તમને એક શિક્ષા આપીએ છીએ કે પૂર્વાપર અસમાધિ રૂપ થાય તે ન કરવું. ભલે અમે તમને અત્યારે મળીએ, અમારો લાભ તમને મળે કે ન મળે, પણ તમારે આ ન કરવું. અને પછીના પત્રમાં લખે છે કે તમારે કરવું જોઈતું નહોતું. ભાઈ શું કર્યું એને, શું થયું હશે? બીજું કઈ નહીં. આવી કોઈ એવી કુશ્રદ્ધાને પોષી હશે. કૃપાળુ દેવ કહે છે આ ન કરો તમે, કારણ કે તમને અત્યારે નહીં, ભવિષ્યમાં પણ કોઈ સત્પુરુષનો યોગ બનશે ત્યારે આ તમને અંતરાય રૂપ થશે. આપણે અંતરાય શબ્દ બહુ બોલીએ છીએ પણ અંતરાયની ખબર છે? અંતરાય કર્મ કેવી રીતે ઉદયમાં આવે છે કે આવી આવી શ્રદ્ધાઓને પોષી છે, પછી જ્યારે સતની સમીપ જઈએ છીએ ત્યારે પૂર્ણ સમર્પણ થતું નથી. સંતે બતાવેલી વાટે ચાલી શકાતું નથી, અંતરાય નડે છે. આ અંતરાય માનસિક વધારે છે. જીવનું પાણી ભભૂકતું નથી કે મને સાચ મળ્યું છે તો હવે જે કંઈ કરવું આ જ કરવું, એ ન કરે, ઓલું વધારે કરશે. મિથ્યા, અજ્ઞાન, વેમ, શ્રદ્ધા એની અંદર એટલો પુરુષાર્થ કરશે કે આપણને તેમ થાય કે ઓહો, આટલું જો ખરેખર સાચું વ્રત તપ કર્યું હોત તો આ ન્યાલ થઈ જાત. પૂર્વાપર અસમાધિ રૂપ થાય નહીં તે કરવાની શિક્ષા પ્રથમ આપી છે. અને અત્યારે પણ એ શિક્ષા વિશેષ સ્મરણમાં લેવી યોગ્ય છે, કારણ એમ રહેવાથી ઉત્તર કાળે ધર્મની પ્રાપ્તિ સુલભ થાય. આ કાળે અમે વ્યવહારમાં છીએ એટલે તમને ધર્મની પ્રાપ્તિ થવાનો યોગ નથી, પણ તમને પ્રાપ્ત થવાનો યોગ થાય ત્યારે તમે તૈયાર હો. યોગ્યતા એ બહુ મોટું કારણ છે. સત્પુરુષનો યોગ બનવો એ તો પછી એનું આનું આનુષાંગિક કારણ છે, પણ તમારી યોગ્યતા ન હોય ને સત્પુરુષ મળી જાય તો લાભ ન થાય. એટલે કે છે ઉત્તર કાળે ધર્મ પ્રાપ્તિ સુલભ થાય. જેમ તમને અસમાધિ પૂર્વાપર પ્રાપ્ત ન થાય તેમ આજ્ઞા થશે. આ વાત બહુ માર્મિક છે. 89ની અંદર તો છોટમના કાવ્યની એક કડી જ મૂકી છે કે અલખ નામ ધૂની લગી ગગન મેં, મગન ભયા મન મેરાજી. ગગન એટલે પોતાનું ઉપર મનની સ્થિતિ છે, ચિત્ત, એ સ્થાન. એમાં અલખ નામની ધૂની લાગી ગઈ છે અને મારું મન હવે એમાં આકર્ષિત થયું છે. આસન મારી સુરત દ્રઢ ધારી, હવે તો આ પલોઠી વાળીને બેસી જાઓ. અને સુરત દ્રઢ ધારી, મારી સુરતા જે છે, પ્રણિધાન જે છે, અનુસંધાન છે, એની સાથે કરો. દિયા અગમ ઘર ડેરાજી, હવે તો મારે ઘેરો ઘાલવો છે. કોને? અગમના ઘરે, એ જે સત છે એના ઘરે. દર્શ્યા અલખ દેદારાજી, અને અલખના દર્શન કરવા છે, દીદાર કરવા છે. બહુ સરસ જ્ઞાનીઓની આ બધી ભાષાઓ છે ને, ગૂઢ ભાષાઓ છે. પણ એ પોતાની સાથે આવી સમાધિની લગ્ન, આ છોટમનું કાવ્ય છે. અને 188માં બે જ નાના વાક્યો છે, બે જ નાના વાક્યો, પણ એમાં ગજબનું પ્રભુએ મર્મ ગૂઢ ઊંડાણ મૂક્યું છે. કહેવારૂપ હું તેને નમસ્કાર, કોને નમસ્કાર? પોતાને. પણ કયા પોતાને? કહેવારૂપ હું, હું દેખાઉં છું તે હું નથી, હું જે જણાવું છું તમને તે હું નથી. ચેતન સો દેખે નહીં, દેખે સો ચેતન નહીં. રોષ તોષ કિસકો કરે, આપ આપ બુઝાય. યશોવીજીજી મહારાજ સમાધિ શતકમાં સરસ મજાની ગાથા લખે છે. અરે મને જગતની અંદર વેરભાવ દ્વેષભાવ બધું થયા કરે છે, પણ જે થાય છે, હવે કોઈ મને કંઈ કહે છે, નિંદા અપશબ્દ મારી અવજ્ઞા અવમાનના ગણે કરે છે, તો એ મને તો ઓળખતો, મારા ચેતનને તો એ ઓળખતો નથી. અને મને એમ થાય છે કે આ મને કેમ કહી જાય, લાવ એને ઠપકો આપું, તો હું કોને ઠપકો આપું? હું એને નથી ઓળખતો, કહેનારાને હું જાણતો નથી, અને મારે જેને કહેવું છે એ દેખાતો નથી, દેખાય છે એ નથી. રોષ તોષ કિનસે કરું, હવે મારે કેની યારે રોષ કરવો અને કેની યારે તોષ કરવો, આ રાગદ્વેષ કોની સાથે કરું? આપ આપ બુઝાય. અરે હે ચેતન, તું તારામાં જ સમાઈ જા, કહેવારૂપ હું તેને નમસ્કાર. કૃપાળુદેવે આવા બે ત્રણ નમસ્કાર પોતાને કર્યા છો. એક જગ્યાએ લખ્યું છે કે ઘડીભર જ્યાં આત્મવિસ્મરણ થતું નથી એવા રાયચંદને નમસ્કાર. અનેક રીતે જ્ઞાનીઓ, અને એ જ આનંદગંજીએ 16માં શાંતિનાથ સ્વામીના સ્તવનમાં કહ્યા છે પોતાને, અહો અહો હું નમો મુજને નમો. નમસ્કાર કરવાનું સ્તવન પ્રારંભ કર્યું છે શાંતિનાથ, અને પછી જ્યારે શાંતિનાથનું સ્વરૂપ પૂછે છે અને શાંતિનાથ ભગવાન એને જવાબ આપે છે, ત્યારે કહે છે આ સ્વરૂપ જે તારું છે એ તો મારું જ છે. ઓહો, મને અત્યાર સુધી ભેદ દ્રષ્ટિ હતી પ્રભુ તું ને હું, હવે અભેદ દ્રષ્ટિ થઈ. સતને અભેદ રૂપે નમો નમઃ, તો હવે હું તો મને જ નમસ્કાર કરું છું. અહો અહો હું મુજને નમો નમો મુજને, ભગવાનની વંદના કરતા કરતા પોતાની વંદના કરવા લાગી ગયા. આવી અભેદ ભાવ જ્ઞાનીઓને આવે છે, કેમકે એમને ક્રિયા સાથે વિચારની પરિણતિ, તત્વ પરિણતિ હોય છે, વ્યવહાર પરિણતિ નથી હોતી. આપણે જ્યાં સુધી ભગવાનને નમસ્કાર કરીએ ત્યાં સુધી ભગવાન જુદો જ છે, કંઈક ચમત્કાર વાળો છે, કંઈક આપવા વાળો છે, કંઈક આપણી ઈચ્છા સાંભળવા વાળો છે, કંઈક એની પૂર્તિ કરવા વાળો છે. આ ભાવ ખસતો એટલે ત્યાં સુધી તું ભગવાન જુદા જ છે. જ્ઞાની કહે છે કે હવે અમારે તારે મળતી પાણ આવતી નથી, તું આટલું બધું બોલસ પણ આ કાંઈ અમારી સાથે ક્યાંય હજી અભેદતા છે નહીં, રહેવા દે ભાઈ, જા કાલ આવજે. હવે જેદી અભેદતા થાય તેદી આવશે, અને જેદી થશે તેદી મારે કાંઈ આપવાની જરૂર નહીં પડે, તું જ તારા સ્વરૂપને પામી જઈશ. સર્વ પ્રકારે સમાધિ છે. સમાધિનો અર્થ શું થાય? સાદો અર્થ આપણે વિચારવાનો, ચિત્તની નિર્વિકલ્પ અવસ્થા, પરમ શાંત, સમુદ્રના અગાધ જળ જેમ શાંત હોય એમ મારું આખી ચિત્તની વૃત્તિઓ બધી બધું શાંત છે, ચલિત નથી થતું કંઈ, એને ક્ષોભ કહે છે. બીકનો ભયનો ક્ષોભ થાય એટલે પહેલાં અંદર સ્પંદન થાય, સ્પંદન થાય ત્યાર પછી આ બધું આખું શરીરનું તંત્ર હલે અને પછી કર્મનો બંધ શરૂ થાય. કેમ કે યોગ એ પણ એક બંધનું કારણ છે. પણ સ્થિરતા જેને છે એ શરીરની સ્થિરતા સાથે એમને સમાધિ હોય છે. એટલે જ્ઞાનીઓને કર્મબંધ થતા નથી. ધ્યાનમાં કર્મબંધ જ્ઞાનીઓને ન હોય, એનું ચિત્ત સમાધિસ્થ અવસ્થામાં છે. યાતાયાત, લીન, આ બધા ચિત્તના સ્વરૂપ કીધા છે પાંચ, એમાં છેલ્લું કીધું છે સંલીન. એક રૂપે ચિત્ત લીન થઈ જાય આ સમાધિસ્થ અવસ્થા છે. અહીંયા આપણે 188નું પૂરું કરીએ, 187નો પત્ર એ વિશેષ લાંબો છે, એને આપણે અવસરે લઈશું આવતીકાલ.